નમસ્કાર શ્રોતા મિત્રો, આજે એક ગંભીર વિષય પર વાત કરવી છે અને આપણી આ વાત બે ભાગમાં વહેંચાયેલી હશે. આજે એનો પહેલો ભાગ છે. આમ તો દિવ્ય ભાસ્કરમાં દર બુધવારે મારી જે આંતરમનના આટાપાટા કરીને કોલમ આવે છે એમાં આ પ્રકારની ઘટનાઓ પ્રસિદ્ધ થતી હોય છે. શરૂ કરીએ આજની વાત. એનું શીર્ષક છે સ્ત્રી ગયા પછીનું વૈધવ્ય પુરુષને તોડી નાખે છે. દોસ્તો, એકબીજા સાથે વર્ષો સુધી સાહચર્ય સાધીને જીવનાર પતિ પત્નીમાંથી પત્ની જ્યારે વહેલી વિદાય થાય છે ત્યારે ઘણા બધા કુટુંબોમાં પુરુષોની સ્થિતિ મણી ગુમાવી બેઠેલા અશ્વસ્થામાં જેવી હોય છે. એક સમયે એને જે કટકટ લાગતી હતી, એ કટકટ કાળજી હતી, એ હવે સમજાય છે. બહારગામ ગયા હો ત્યારે જમ્યા કે નહીં, ઘરે પાછા કેટલા વાગે આવશો, જમવાનું ઘરે છે કે જમીને આવશો, આ બધી પૃછા ક્યારેક એક જમાનામાં અપ્રસ્તુત લાગતી હતી. ક્યારેક તો કહેવાય પણ જતું હતું કે રસોઈ નહીં કરી હોય અને બહારથી લાવવાનું થશે તો રેસ્તોરાં કે નાસ્તાની લારીઓ ક્યાં બંધ થઈ ગઈ છે. હવે ઉંમર વધી છે ત્યારે સમજાય છે કે પેલો ચટાકેદાર નાસ્તો પેટમાં પધરાવી દેવામાં તો સારો લાગે છે, પણ અંદર ગયા પછી એ જે તરખાટ બચાવે છે એ સહન કરવો અઘરો પડી જાય છે. દોસ્તો, અમારા એક સંબંધીના કિસ્સામાં એમને એક વિચિત્ર ટેવ હતી જેની હું વાત કરવા માગુ છું. રાત્રે 2-2:30 વાગે એટલે આ સજ્જનને ભૂખ લાગે અને પત્નીને જગાડે. પત્ની હોંશે હોંશે સુખડી કે શીરો બનાવી આપે. પત્ની ગયા પછી 3 વાગે સુખડી કે શીરો બનાવવાનું પુત્રવધૂને થોડું કહેવાય. સામાન્ય રીતે પણ ઘરમાં આ રવિવારે પૂરણપોળી બનાવજે કે ઓફિસે લઈ જવા ફરસીપુરી બનાવી આપજે ના હુકમો છોડાતા હતા, કે વગર કહે પત્ની શેકેલા પૌવાનો ચેવડો બનાવી ચૂપચાપ ડબ્બો ભરી આપતી હતી, એ જાહોજે લાલી મોટા ભાગના વિધુરોના કેસમાં અદૃશ્ય થઈ જાય છે. પત્ની જમવા સમય બાબતે જે કટકટ કરતી હતી, બહાર જમીને આવશો કે ઘરે બનાવી દઉં, એ પરિસ્થિતિમાં ક્યારેક ખરેખર મુશ્કેલી હોય ત્યારે થોડી પેટમાં તકલીફ છે તો ભડકું બનાવજે કે પછી તમે ક્યારેક તમારો જન્મદિવસ ભૂલી જાઓ, પણ એ દિવસે તમારી થાળીમાં પીરસાતી લાપસી ન ભૂલાય, એવું હવે ભાગે જ બનતું હોય છે. એક સમયે ઘરે કોઈ મુલાકાતી આવતા દોસ્તો, ત્યારે પોતે રૂઆબથી ચા કોફીનું પૂછતો અને હુકમ છોડતો કે 3 ચા અને 1 લીંબુ શરબત જરા બનાવી દેજે, 1 ચા ખાંડ વગરની. જમવા વખતે મિત્ર અથવા બહારથી મહેમાન આવ્યા હોય તો એ અધિકારપૂર્વક એમને જમવા પણ બેસાડી દે. આ બધી એની સત્તાઓ પાછળ પેલી મૂંગા મોઢે કામ કરતી અન્નપૂર્ણાનો સહકાર હતો, એ વાત એને હવે સમજાય છે. કોઈક દિવસ તમારી ભાવતી વાનગીના ઓર્ડરો રાજાશાહીથી છોડાતા હવે સ્વતંત્રતા નથી. મેં એવા પણ ઘર જોયા છે દોસ્તો કે ક્યારેક દીકરો સામેથી બાપાને કહી દે કે તમારે કોઈને જમવા બેસાડવા કે ચા પાણીનું પૂછવું હોય તો પહેલાં ઘરમાં જરા પૂછી જોવું કે બેટા ચા પાણીની વ્યવસ્થા થાય તેમ છે કે કેમ. દૂધ લેવા બહાર દોડવું પડતું હોય તો રહેવા દેજે, આમ પુરુષ ઘરના માલિકમાંથી ઘરનો આશ્રિત બની જાય અને એમાંના કેટલાકના સદ્ધર પુત્રો એમને ફાઇવ સ્ટાર વૃદ્ધાશ્રમમાં પણ મૂકી આવે એવું બને તો નવાઈ પામવા જેવું નથી હોતું. અને અહીંયા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાશ્રમવાળા મા બાપાની બર્થડે ઉજવે છે. કવિયત્રી નિધિ દિવાસળીવાળા એમના એક પુસ્તક નિજાનંદમાં લખે છે, કરાવે ભોજન જન્મદિને વૃદ્ધોને, કરાવે ભોજન જન્મદિને વૃદ્ધોને, ને મા બાપ વૃદ્ધાશ્રમમાં, કરાવે ભોજન જન્મદિને વૃદ્ધોને, ને મા બાપ વૃદ્ધાશ્રમમાં, ઘરની છત પર ન આવ્યા કાગડા, ઘરની છત પર ન આવ્યા કાગડા શ્રાદ્ધનું ખાવા માટે, ઘરની છત પર ન આવ્યા કાગડા શ્રાદ્ધ ખાવા માટે. મા બાપ રહેતા હતા વૃદ્ધાશ્રમમાં, મા બાપ રહેતા હતા વૃદ્ધાશ્રમમાં એટલે ત્યાં જ દિવંગત થયા છે. એટલે કાગડાઓ આ વખતે ઘરની છત પર વાસ નાખી તો શ્રાદ્ધ ખાવા પણ ના આવ્યા. નિધિની આ વાતને રમૂજ ગણવી, કરુણતા ગણવી કે પછી વાસ્તવિકતા, તે દરેક પોતપોતાની સંવેદના અને અનુભવ મુજબ સમજી શકે છે. આમ પત્ની ગુમાવીને વિધુર બનેલા પુરુષે કાં તો વૃદ્ધાશ્રમ અથવા એકાંતવાસ બેમાંથી એક પસંદ કરવાનું રહે છે, જો કોઈ પ્રવૃત્તિ ના હોય તો. આમાં અપવાદો જોઈ શકાય છે, પણ એ અપવાદો પણ ઘટતા જાય છે. ગામડાઓમાં તો હવે દીકરો અને એનું કુટુંબ અમેરિકા રહેતું હોય કે મોટા શહેરમાં સ્થળાંતરિત થઈ ગયું હોય તેવા વૃદ્ધ મા બાપ માટે રસોડા શરૂ થયા છે, જેથી કમસે કમ એમના પેટનો ખાડો તો આ વૃદ્ધો પૂરી શકે. ના મામા કહેતા કાણા મામા સારા, ના મામા કરતા કાણા મામા સારા, એવી આપણી કહેવત પ્રમાણે આવી વ્યવસ્થા કંઈક અંશે ઉપકારક બનતી હશે એવું માની શકાય. પણ જે હેતપ્રીત અને વાલથી છોકરા ઉછેર્યા હતા, જે હેતપ્રીત અને વાલથી એમને ભાવતી વસ્તુઓ બનાવીને કોળિયા ભરાવ્યા હતા, એ વીમાની પોલિસીમાં કરેલું રોકાણ આ પાછળ રહી ગયેલા એકલા પુરુષને ક્યારેક લાગણી સ્વરૂપે પાછું મળતું હોય એવા કિસ્સાઓ દોસ્તો ઓછા બનતા હોય છે. અને એટલે ઘણી વખતે કેટલાક સંત મહાત્માઓને સાંભળવા જઈએ આપણે ત્યારે કહેતા હોય છે કે અમુક ઉંમરે પહોંચો એટલે તમારે ભાવશે, ચાલશે ને ફાવશે ત્રણ શબ્દો શીખી લેવા. ઘરમાં જે કંઈ રસોઈ કરીએ છીએ ભાવશે, જે કંઈ વ્યવસ્થાઓ હશે, સાંજે કદાચ પરિવાર બહાર જમવાનું હશે અને તમારા માટે સવારની ખીચડી અથવા તો ભાત વઘારી દીધા છે તો ચાલશે. અને એ ખાવાને બદલે તમને ન ભાવતી કોઈ વસ્તુ તમારા માટે તૈયાર કરવામાં આવે તો એ પણ ચાલશે. હવે ફાવશે, ચાલશે ને ભાવશે આ વસ્તુ તમારો જીવન મંત્ર બની જાય છે. પાછળ રહી ગયેલા એકલા પુરુષને એ રીતે પોતાના સંતાનોમાં કરેલું રોકાણ, જે એક જમાનામાં વીમા પોલિસીમાં કરેલું રોકાણ ગણાતું હતું, એનું ડિવિડન્ડ તો ક્યારેય મળતું નથી અને બીજી કોઈ બાદબાકી તો મળવાની જ નથી. ત્યારે મિત્રો મારે કહેવું છે કે સ્ત્રી માટે વૈધવ્ય એ ચોક્કસ કપરી અવસ્થા છે. આ પહેલાં આ જ કોલમમાં મેં એક લેખ લખ્યો હતો, અખંડ સૌભાગ્યવતી ભવ, એને પણ મૂકીશું આપણે અહીંયા સ્પોટિફાય પર. પણ સ્ત્રી માટે વૈધવ્ય એ ચોક્કસ કપરી અવસ્થા છે, પણ વિધુર પુરુષ એ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર સાંભળજો ધ્યાનથી, હા, વિધુર પુરુષ એ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર વગર સામાને બેઠેલા મુસાફર જેવો છે. એની ગાડી ક્યારે આવશે એની એને રાહ છે, પણ ગાડી આવવાનો આસાર હજુ કળાતો નથી. જે પુરુષ પહેલાં પોતાના બાળકો, ધંધો, પ્રગતિ વગેરે વિશે ચર્ચા કરતા કોઈ જ્યોતિષીને પૂછી લેતો કે મારા જુઓ ને મારું આરોગ્ય અને આયુષ્ય કેવું છે, તેને જો આજે પૂછવાનું કહેવામાં આવે તો પેલી ભગવાનના ઘરે લઈ જનાર ગાડી કયા સ્ટેશને પહોંચી છે એ પ્રશ્ન એ અચૂક પૂછે એવી સ્થિતિ ઘણા કિસ્સાઓમાં બને છે. દોસ્તો, સંસારના રથના સ્ત્રી અને પુરુષ બંને પૈડા છે. એકબીજાની જરૂર એમને આઈ લવ યુ કહેવાની ઉંમરે હોય છે એના કરતાં અનેક ગણી વધારે જય શ્રી કૃષ્ણ કહેવાની ઉંમર હોય છે. હવે વેલેન્ટાઇન ડે આવશે, હવે ઘણા યુવકો જોયા છે જે ડઝન દોઢ ડઝન લાલ ગુલાબ ખરીદતા હોય છે અને પછી એનો યથાયોગ્ય ઉપયોગ પણ કરતા હોય છે. ત્યારે એ ઉંમરે જે કહેવાય છે લવ યુ, એમાં કેટલાક કિસ્સાઓમાં સાચે લાગણી હશે પણ ખરી, પણ મહદઅંશે તો એ લસ્ટ વધારે છે, આકર્ષણ, વિજાતીય આકર્ષણ વધારે છે, લાગણી ઓછી છે, એને એટલી ગંભીરતાથી કોઈ લેતો નથી. એટલે ક્યારેક કેટલાક છોકરાઓ દોઢ ડઝન ગુલાબ પણ ખરીદે અને પોતાના બોળા મિત્ર વર્તુળમાં સ્ત્રી મિત્રોને વેચે એવા કિસ્સાઓ પણ મેં જોયા છે. પુરુષ માટે 100 વર્ષની ઉંમરે પણ એની પત્ની હયાત હોય અને એને પૂછે કે કેવો રહ્યો દિવસ, એનાથી વધારે મોટું સૌભાગ્ય બીજું એકે નથી હોતું. આજ એનો વેલેન્ટાઇન ડે છે અને એ વેલેન્ટાઇન ડે જે એના જીવનમાં રોજ ઉજવાય છે તેને મનોમન પોતાની પત્નીને કહેવા માટે ઉચ્ચારો ઓઠે આવીને રહી જતા હોય છે કે બી માય વેલેન્ટાઇન એવરી બર્થ, હર જન્મમાં તો મારી સાધન ચારણી બનજે. આનાથી વધારે મોટું સૌભાગ્ય પુરુષ માટે બીજું એકે નથી હોતું. પણ ઘણા બધા કિસ્સામાં આપણે આ સમજીએ તે પહેલાં બેમાંથી એક પેસેન્જર એના સ્ટેશને ઉતરી ચૂક્યું હોય છે. પાછળ રહેનાર વ્યક્તિ જો પુરુષ હોય તો એની સ્થિતિ ક્યારેક વૈધવ્ય ભોગવતી સ્ત્રી કરતાં પણ વધારે ખરાબ હોય છે. દોસ્તો, બસ અહીં અટકીશું આજે. આનો બીજો ભાગ આટલો જ રસપ્રદ છે. આ કોઈની અનુભવ કથા નથી અને આમ જોઈએ તો સૌની અનુભવ કથા છે, સૌની વ્યથા કથા છે. કેટલાક બોલકા લોકો કહે છે અને કેટલાક મૂંગા મૂંગા મનમાં સહન કરી રીબાય છે. આપણે બોલવું છે. એકલો પુરુષ એકલતાના સમયે ક્યારેક જાણે અજાણે થોડી પણ માંદગી આવે ત્યારે ભગવાનને કહી બેસતો હોય છે કે બહુ થયું ભગવાન, દયા કર, હવે મને બોલાવી લે. આ હવે મને બોલાવી લે કહેવાનો વખત ના આવે એ ફરજ સંતાનોની છે. પણ સંતાનો કાં તો વિદેશમાં વસતા હોય, કાં તો મોટા શહેરોમાં વસતા હોય, અને એક શહેરમાં વસતા હોય તો જુદી જુદી જગ્યાએ વસતા હોય, અને ક્યારેક તો મા બાપને પોતાના સંતાનોને મળવા જવું હોય તો એની અપોઇન્ટમેન્ટ લેવી પડે કે અનુકૂળ છે આજે વિચારો તો એ બાજુ નીકળવાનો, અને ભાઈને અનુકૂળ હોય અને એમના પત્નીને અનુકૂળ હોય તો જ જવાય, નહીં તો ન જવાય. આ સ્થિતિ સ્વીકારવા માટેની તૈયારી વૃદ્ધાવસ્થામાં જો નહીં કરી રાખી હોય તો તમે દુઃખી થશો. અને એટલે આપણે મરદ થવાનો છે, વાસ્તવિકતાને સ્વીકારવાની છે. ઘેર ઘેર માટીના ચૂલા છે એ વાત જ્યારે આપણે કહીએ ત્યારે એને અપવાદોની વાત નથી કરતા. અપવાદો પણ છે, ઘણા એવા સંતાનો છે કે જે પોતાના મા બાપની અદકેરી કાળજી લે છે, એવું નથી બધા સંતાનો આવા પાકે છે અને એવો કહેવાનો ઈરાદો પણ નથી. પણ જે કિસ્સામાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યાં મા બાપે અને ખાસ કરીને પત્ની ગઈ પુરુષે પોતાની જાતને દીવાની વાટ સંકોરાય એમ ધીરે ધીરે સંકોરવાની હોય છે, એ યાદ રાખવું જોઈએ. બસ અટકીશું અહીંયા, મળીએ આના બીજા ભાગ સાથે. આપને આ ભાગ કેવો લાગ્યો તેના આપના વિચારો જાણી, કોઈ સૂચનો હોય તો તે જાણી આનંદ થશે. એ આવજો ત્યારે. જય શ્રી કૃષ્ણ.